આકાશવાણી અમદાવાદ વડોદરા. આજે સવારે 11 વાગે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આકાશવાણીના માધ્યમ દ્વારા દેશની જનતા સાથે પોતાના મનની વાત રજૂ કરી. પ્રસ્તુત છે તેનો ગુજરાતી ભાવાનુવાદ.
મારા વાલા દેશવાસીઓ, આજે વિજયાદશમીનો પવિત્ર તહેવાર છે. આપ સૌને વિજયાદશમીની અનેકાનેક શુભકામનાઓ. આજે રેડિયોના આ માધ્યમ દ્વારા હું આપને મારા મનની વાત કહેવા માગું છું. ને મારા મનમાં તો એમ પણ છે કે માત્ર આજે જ નહીં, પણ આ વાતચીતનો આપણો આ ક્રમ આગળ ઉપર પણ ચાલતો જ રહે. હું કોશિશ કરીશ અને શક્ય હશે તો મહિનામાં 2 વાર કે પછી ઓછામાં ઓછું દર મહિને 1 વાર સમય કાઢીને આપની સાથે વાતચીત કરતો રહીશ. આગળ ઉપર તો મેં મનમાં એમ પણ વિચાર્યું છે કે જ્યારે પણ વાત કરીશ ત્યારે રવિવારે કરીશ અને સવારે 11 વાગે જ કરીશ, જેથી આપને પણ અનુકૂળ રહેશે અને મને પણ એ વાતનો સંતોષ થશે કે હું મારા મનની વાત આપના મન સુધી પહોંચતી કરવામાં સફળ થયો છું. આજે જ્યારે આપણે વિજયાદશમીનો તહેવાર મનાવી રહ્યા છીએ, ત્યારે આપણે એ યાદ રાખીએ કે વિજયાદશમીનું આ પર્વ એ બુરાઈ ઉપર ભલાઈના વિજયનું પ્રતીક છે. પરંતુ એક શ્રીમાન ગણેશ વેંકરાદ્રી, જેઓ મુંબઈમાં એક સજ્જન છે, જેમણે મને એક ઈમેલ મોકલ્યો. એમણે મને લખ્યું કે વિજયાદશમી નિમિત્તે આપણે આપણી ભીતરની 10 બુરાઈઓનો અંત આણવાનો સંકલ્પ કરીએ. એમના સૂચન માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું. દરેક વ્યક્તિ એમ ઈચ્છતી હશે કે પોતપોતાની અંદરની વધુમાં વધુ બુરાઈઓને પરાજિત કરી પોતે વિજય પ્રાપ્ત કરે. પરંતુ એક રાષ્ટ્ર તરીકે મને લાગે છે કે વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે આપણે સૌ ગંદકીથી મુક્તિ મેળવવાનો સંકલ્પ કરીએ અને ગંદકીનો અંત આણતા રહીને વિજય પ્રાપ્ત કરીએ. વિજયાદશમીના તહેવારે આપણે આ સંકલ્પ કરી શકીએ. ગઈકાલે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છ ભારતનું એક અભિયાન 125 કરોડ દેશવાસીઓએ શરૂ કર્યું છે. મને વિશ્વાસ છે કે આપ સૌ એને આગળ ધપાવશો. ગઈકાલે સ્વચ્છ ભારત અભિયાન નિમિત્તે મેં એક વાત કહી હતી કે હું 9 જણને નિમંત્રિત કરીશ, જેઓ પોતાને સફાઈ કામ કરતા દર્શાવતી પોતાની વિડીયોને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરશે. વળી તેઓ વધુ 9 જણને નિમંત્રિત કરશે. આપ પણ આ રીતે જોડાઓ. આપ ખુદ સફાઈ કરો અને જે બીજા 9 જણને આપ આમંત્રિત કરવા માંગતા હો તેમને પણ જણાવો કે એ લોકો પણ સફાઈ કરે. આપના સાથીદારોને કહો, કંઈ વધુ દૂર શોધવા જવાની જરૂર નથી. એ લોકો વળી બીજા 9 જણને કહે, જે વધુ 9 જણને જણાવે. ધીમે ધીમે આખા દેશમાં આવું વાતાવરણ સર્જાશે. મને વિશ્વાસ છે કે આ કામને આપ જરૂર આગળ વધારશો. હવે જ્યારે મહાત્મા ગાંધીની વાત કરીએ છીએ ત્યારે સ્વાભાવિક રૂપે જ ખાદીની વાત તરફ આપણું ધ્યાન જાય. આપના કુટુંબમાં અનેક પ્રકારના વસ્ત્રો હશે, અનેક જાતના ફેબ્રિક્સ હશે, વિવિધ કંપનીઓના કપડાં હશે. તો શું એમાં એક કપડું ખાદીનું પણ ન હોઈ શકે? હું તમને ખાદીધારી બનવાનું નથી કહી રહ્યો. હું એમ પણ નથી કહી રહ્યો કે તમે સંપૂર્ણપણે ખાદીધારી બનવાનું વ્રત ધારણ કરો. હું માત્ર એટલું કહું છું કે ઓછામાં ઓછું એક કપડું, ભલે માત્ર એક હાથ રૂમાલ હોય કે પછી નવાનો ટુવાલ હોય અથવા ચાદર હોય કે તકિયાનો ગલેફ હોય, પડદો હોય, કંઈ પણ હોઈ શકે. જ્યારે આપણા કુટુંબને જાતભાતના ફેબ્રિક્સનો શોખ હોય છે, દરેક પ્રકારના કપડાનો શોખ હોય છે, તો એમાં એક શોખ આ પણ હોવો જોઈએ. ને આ હું એટલા માટે કહી રહ્યો છું કે જ્યારે આપ ખાદીનું એક વસ્ત્ર ખરીદો છો ત્યારે ગરીબના ઘરમાં દિવાળીનો દીવો પ્રગટે છે. એટલે જ કહું છું કે એકાદ ચીજ. વળી આ દિવસોમાં તો 2 ઓક્ટોબરથી શરૂ કરીને મહિના સુધી ખાદીના બજારમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ હોય છે, જેનો આપ પણ લાભ લઈ શકો છો. માત્ર એક કપડું અને આગ્રહભેર આપ આ કામ કરો, પછી જોજો કે ગરીબની સાથે આપનું કેવું જોડાણ થઈ જાય છે આપને એમાં કેવી સફળતાનો અનુભવ થાય છે? જ્યારે હું 125 કરોડ દેશવાસીઓની વાત કરું છું ત્યારે કહીશ કે આજ લગી શું થયું છે કે સૌ માને છે કે બધું સરકાર કરશે અને પરિણામે આપણે ક્યાં પાછળ રહી ગયા એ આપણે જોયું છે. હવે જો આગળ વધવું છે તો 125 કરોડ દેશવાસીઓએ આ કરવું પડશે. આપણે આપણને ખુદને ઓળખવા પડશે, આપણી શક્તિઓને પીછાણવી પડશે. અને હું સાચે સાચ કહું છું કે વિશ્વમાં આપણે એક અજોડ પ્રજા છીએ. આપ જાણો છો કે આપણા વૈજ્ઞાનિકોએ ઓછામાં ઓછા ખર્ચમાં મંગળ ઉપર પહોંચવાનો પ્રયોગ સફળતાપૂર્વક પાર પાડ્યો. આપણી તાકાત ઓછી છે જ નહીં, ફક્ત એટલું કે આપણે આપણી શક્તિને વિસરી ચૂક્યા છીએ. આપણને ખુદને ભૂલી ગયા છીએ, જાણે આપણે નિરાશ્રિત થઈ ગયા છીએ. પણ ના, મારા વાલા ભાઈઓ અને બહેનો, આવું ન હોઈ શકે. મને સ્વામી વિવેકાનંદજી એક વાત કરતા હતા તે યાદ આવે છે. સ્વામી વિવેકાનંદ ઘણીવાર એક વાત કહેતા હતા, કદાચ આ વાત એમણે લોકોને અનેક વાર સંભળાવી હશે. વિવેકાનંદજી કહેતા હતા કે એકવાર એક સિંહણ પોતાના બે નાના બચ્ચાને લઈને રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી. એવામાં દૂર એમણે એક ઘેંટાનું ટોળું જોયું. એને શિકાર કરવાની ઈચ્છા થઈ આવી. સિંહણ તો એ બાજુ દોડી ગઈ, એનું એક બચ્ચું પણ એની જોડે દોડવા લાગ્યું, પણ બીજું બચ્ચું પાછળ રહી ગયું અને સિંહણ ઘેંટાનો શિકાર કરીને આગળ ચાલી ગઈ. એક બચ્ચું સાથે ચાલ્યું પણ બીજું બચ્ચું પાછળ રહી ગયું. પેલું જે બચ્ચું પાછળ રહી ગયું તેને ઘેંટીએ પાળી પોષીને મોટું કર્યું. ન્યા સિંહનું બચ્ચું ઘેંટાની સાથે રહીને જ મોટું થવા લાગ્યું. એનું બોલવું ચાલવું ને બીજી બધી આદતો ઘેંટા જેવી થઈ ગઈ. એનું હસવું, એનું ઉઠવું, બેસવું, રમવું બધું ઘેંટાની સાથે થવા લાગ્યું. હવે એકવાર જ્યારે સિંહણની સાથે ઉછરેલું જે બચ્ચું મોટું થઈ ગયું હતું તેણે એકવાર આ બચ્ચાને જોયું. એને થયું કે આ કેવી વાત, આ તો સિંહ છે પણ ઘેંટા સાથે રમી રહ્યો છે, ઘેંટાની માફક જ બોલી રહ્યો છે, આને વળી આ શું થઈ ગયું? સિંહને તો પોતાનો અહંકાર ઘવાતો લાગ્યો. એ તો પેલાની પાસે ગયો અને બોલ્યો, અરે આ તું શું કરી રહ્યો છે, તું તો સિંહ છે. પેલો કહે કે ના, હું તો ઘેંટું છું, હું તો આમની સાથે જ રહીને મોટો થયો છું, એમણે જ મને પાળ્યો પોષ્યો છે. મારો અવાજ સાંભળો, મારી વાતચીત કરવાની રીત જુઓ. એટલે સિંહે એને કહ્યું કે ચાલ, હું તને બતાવું છું કે તું કોણ છે. એ પેલાને એક કૂવા પાસે લઈ ગયો અને કૂવામાં પાણીની અંદર એને એનો પોતાનો ચહેરો દેખાડ્યો અને ખુદના ચહેરા સાથે મેળવીને એને કહ્યું કે જો, આપણા બેઉનો ચહેરો એક છે, હું પણ સિંહ છું, તું પણ સિંહ છે. અને જેવું એનું આત્મસન્માન જાગ્યું, એને પોતાની ઓળખ સાંપડી અને પેલા સિંહની જેમ જ આ ઘેંટા વચ્ચે ઉછરેલો સિંહ પણ ત્રાડ પાડવા લાગ્યો, એની અંદરનું સત્વ પ્રગટ થયું. સ્વામી વિવેકાનંદ એ જ કહેવા માગતા હતા. તમારા દેશવાસીઓ, 125 કરોડ દેશવાસીઓમાં અપાર શક્તિ છે, અખૂટ સામર્થ્ય છે. એટલું સામર્થ્ય છે કે આપણે જ આપણને પીછાણવાની જરૂર છે. અને પછી જેમ સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, એ આત્મસન્માન સાથે, એ સાચી ઓળખ સાથે આપણે ચાલવા લાગીશું તો વિજય થઈશું, સફળ થઈશું. અને આપણો દેશ પણ વિજય થશે, સફળ થશે. મને લાગે છે કે આપણા 125 કરોડ દેશવાસીઓ પણ સામર્થ્યવાન છે, શક્તિવાન છે. આપણે પણ ખૂબ વિશ્વાસપૂર્વક ઊભા રહી શકીએ છીએ. આજકાલ ઈમેલ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, ફેસબુક દ્વારા ઘણા મિત્રો મને કાગળ મોકલે છે. એક ગૌતમ પાલ નામની વ્યક્તિ એક ચિંતા વ્યક્ત કરી છે. એમણે કહ્યું છે કે જે સ્પેશિયલી એબલ્ડ બાળકો હોય છે એમને માટે નગરપાલિકા, મહાનગરપાલિકા તથા પંચાયતમાં કોઈ ને કોઈ ખાસ યોજનાઓ હોવી જોઈએ, એ રીતે એમનો ઉત્સાહ વધારવો જોઈએ. મને એમનું આ સૂચન ગમ્યું, કેમ કે મારો પોતાનો પણ આ અનુભવ છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે 2011માં એથેન્સમાં જે સ્પેશિયલ ઓલિમ્પિક થાય છે એમાં ગુજરાતના બાળકોએ ભાગ લીધો અને વિજય મેળવીને પાછા આવ્યા ત્યારે એ બધા સ્પેશિયલી એબલ્ડ બાળકોને મેં મારે ઘેર બોલાવ્યા હતા. મેં એમની સાથે 2 કલાક વિતાવ્યા. કદાચ મારા જીવનની એક ખૂબ સંવેદનશીલ પ્રેરક ઘટના હતી, કેમ કે હું માનું છું કે કોઈ એક કુટુંબમાં સ્પેશિયલી એબલ્ડ બાળક છે તો એ કંઈ માત્ર મા બાપની જવાબદારી નથી, આખા સમાજની જવાબદારી છે. પરમાત્માએ કદાચ એ કુટુંબને પસંદ કર્યું છે, પરંતુ પેલું બાળક એ તો આખા દેશની જવાબદારી છે. પછી તો હું એટલો લાગણીશીલ થઈ ગયો હતો કે હું ગુજરાતમાં સ્પેશિયલી એબલ બાળકો માટે અલગ ઓલિમ્પિક કરતો હતો. એમાં હજારો બાળકો આવતા હતા, એમના મા બાપ આવતા હતા, હું જાતે પણ જતો હતો. વિશ્વાસનું એવું તો વાતાવરણ પેદા થઈ જતું હતું. અને એટલે જ ગૌતમ પાલે જે સૂચન કર્યું છે એ મને ગમ્યું અને મને મન થયું કે મને મળેલા આ સૂચનની વાત આપની સાથે કરું. એક બીજી પણ કથા મને યાદ આવે છે. એકવાર એક મુસાફર રસ્તાની ધાર પર બેઠો હતો અને જતા આવતા સૌને પૂછતો હતો કે મારે ત્યાં પહોંચવું છે તો રસ્તો ક્યાં છે. પહેલાને પૂછ્યું, બીજાને પૂછ્યું, ત્રીજાને પૂછ્યું, ચોથાને પૂછ્યું, બધાને પૂછ્યા કરતો. એની બાજુમાં એક સજ્જન બેઠા હતા, એ આ બધું જોયા કરતા હતા. થોડી વારે પેલો ઊભો થયો. ઊભા થઈને એણે કોઈને પૂછ્યું, એટલામાં પેલા સજ્જન ઊભા થયા અને એની પાસે આવ્યા અને કહ્યું કે જો ભાઈ, તારે જ્યાં જવું છે ને એ રસ્તો આ તરફથી જાય છે. તો પેલા મુસાફરે એમને પૂછ્યું કે ભાઈ, તમે ક્યારના મારી બાજુમાં બેઠા હતા અને હું આટલા લોકોને પૂછી રહ્યો હતો પણ કોઈ મને રસ્તો બતાવતું નહોતું. જ્યારે તમને ખબર હતી તો તમે કેમ નહોતા બતાવતા? સજ્જને કહ્યું કે મને ભરોસો નહોતો કે સાચે સાચ તું ત્યાં ચાલીને જવા માગે છે કે પછી અમસ્તો જાણકારી મેળવવા માટે પૂછે છે. પણ જ્યારે તું ઊભો થઈ ગયો ત્યારે મને લાગ્યું કે હા, હવે તો આ માણસને જવું જ છે પાક્કું. ત્યારે મને લાગ્યું કે મારે હવે તમને રસ્તો બતાડવો જોઈએ. મારા દેશવાસીઓ, જ્યાં સુધી આપણે ચાલવાનો સંકલ્પ નથી કરતા, જો આપણે જાતે ઊભા નથી થતા, તો માર્ગ દેખાડવાવાળો પણ નહીં મળે, આપણી આંગળી ઝાલીને ચલાવવાવાળો નહીં મળે. ચાલવાની શરૂઆત આપણે જ કરવી પડશે. અને મને વિશ્વાસ છે કે 125 કરોડ દેશવાસીઓ ચાલવા માટે ચોક્કસ સમર્થ છે અને ચાલતા રહેશે. થોડાક દિવસોથી મારી પાસે અનેક સૂચનો આવે છે, લોકો ખૂબ રસપ્રદ સૂચનો મોકલે છે. મને ખબર છે કે આ બધું ક્યારે કેવી રીતે થઈ શકશે, પણ લોકો જે સૂચનો મોકલે છે એ પણ એક સક્રિયતા છે ને, કેમ કે દેશ આપણા સૌનો છે. માત્ર સરકારનો જ ઓછો છે દેશ, નાગરિકોનો દેશ છે. નાગરિકોનું સંકળાવું બહુ જરૂરી હોય છે. મને કેટલાક લોકોએ કહ્યું છે કે જ્યારે એ લોકો લઘુ ઉદ્યોગ શરૂ કરે છે ત્યારે એની નોંધણીની જે પ્રક્રિયા છે તે સરળ હોવી જોઈએ. હું ચોક્કસ સરકારને આ અંગે સૂચના આપીશ. કેટલાક લોકોએ મારી પાસે લેખિતમાં રજૂઆત કરી છે કે 5મા ધોરણથી જ બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ શીખવવું જોઈએ, જેથી ભણતા ભણતા જ તેઓ પોતાનો કોઈ ને કોઈ હુન્નર કે કારીગરી શીખી લે. બહુ સારું સૂચન છે. એમણે એમ પણ કહ્યું છે કે યુવકો માટે પણ કમ્પલસરી સ્કિલ ડેવલપમેન્ટ એમના શિક્ષણમાં સામેલ હોવું જોઈએ. કોઈએ મને લખ્યું છે કે પ્રતિ 100 મીટરના અંતરે કચરાપેટી હોવી જોઈએ, જો સફાઈની વ્યવસ્થા કરવી છે તો. કેટલાક લોકોએ મને લખી મોકલ્યું છે કે પોલિથીન બેગ ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ. ઢગલાબંધ સૂચનો લોકો મને મોકલી રહ્યા છે. હું આગળ ઉપર પણ આપને કહેવા માગું છું કે જો આપ મને એવી કોઈ પણ સત્ય ઘટના મોકલશો જે સકારાત્મક હોય, જે મને પ્રેરણા આપે, જે દેશવાસીઓને પણ પ્રેરણા આપે, જો આવી સત્ય ઘટનાઓ આધાર સહિત મને મોકલશો તો ચોક્કસ જ્યારે હું મનની વાત કરવા આવીશ ત્યારે જે વાત મારા મનને સ્પર્શી ગઈ હશે તો એ વાત હું જરૂર દેશવાસીઓ સુધી પહોંચાડીશ. આ રીતે વાતચીત કરવા પાછળનો મારો એક જ હેતુ છે. આવો આપણે સૌ સાથે મળીને ભારત માતાની સેવા કરીએ, દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. દરેક જણ એક ડગલું ભરે, જો તમે એક ડગલું ભરશો તો દેશ 125 કરોડ ડગલા આગળ વધશે. અને આ જ કામ માટે આજના વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે આપણી ભીતરની તમામ બુરાઈઓને હરાવીને વિજયી બનવાના સંકલ્પ સાથે કંઈક સારું કરવાનો નિર્ણય કરીને આપણે સૌ પ્રારંભ કરીએ. આજે મારી આ એક શુભ શરૂઆત છે. જેમ જેમ મનમાં સૂઝશે તેમ તેમ ભવિષ્યમાં પણ જરૂરથી આપની સાથે વાતો કરતો રહીશ. આજે જેટલી વાતો મારા મનમાં સૂઝી એટલી વાતો મેં આપને કહી. હવે ફરી મળીશ, ત્યારે રવિવારે મળીશ, સવારે 11 વાગે મળીશ. મને વિશ્વાસ છે કે આપણી યાત્રા ચાલતી રહેશે અને આપણી વચ્ચેનો પ્રેમ અકબંધ રહેશે. આપને પણ મારી આ વાત સાંભળ્યા બાદ જો મને કંઈક કહેવાનું મન થાય તો જરૂર મને પહોંચાડશો, મને ગમશે. આજે આપ સૌ સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. વળી રેડિયોનું આ એટલું સરળ માધ્યમ છે કે હું દૂર સુદૂર સુધી પહોંચી શકીશ, ગરીબમાં ગરીબ ઘર સુધી પહોંચી શકીશ. કેમ કે મારી અને મારા દેશની તાકાત ગરીબની ઝૂંપડીમાં છે, મારા દેશની તાકાત ગામડામાં છે, મારા દેશની તાકાત માતાઓ બહેનો નવયુવાનોમાં છે, મારા દેશની તાકાત ખેડૂતોમાં છે. આપ સૌના ભરોસે જ દેશ આગળ વધશે, હું વિશ્વાસ વ્યક્ત કરું છું. આપની શક્તિમાં ભરોસો છે એટલે જ મને ભારતના ભવિષ્યમાં ભરોસો છે. હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપે આ માટે સમય ફાળવ્યો. ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ.
હમણાં જ આપ આજે સવારે 11 વાગે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આકાશવાણીના માધ્યમ દ્વારા દેશની જનતા સાથે પોતાના મનની વાત રજૂ કરી તેનો ગુજરાતી ભાવાનુવાદ સાંભળી રહ્યા હતા. આપ જો માનનીય વડાપ્રધાનશ્રીને આપની કોઈ વાત કહેવા માંગતા હો તો www.mygov.in ના માધ્યમથી મોકલી આપો. સંભવ છે વડાપ્રધાનશ્રી આપની વાત સમગ્ર દેશવાસીઓ સમક્ષ રજૂ કરે. ફરી એકવાર નોંધી લેશો, www.mygov.in. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.